એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપની ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા દેશની વાત કરવાના છીએ જે ક્રાંતિ, કલા, ફેશન આ બધા માટે જાણીતો છે, પણ જેની ઓળખ એવું લાગે છે કે સતત સંઘર્ષ અને પુનઃશોધમાંથી પસાર થઈ છે. આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક ફ્રાન્સની. આ વિષયને સમજવા માટે આપણી પાસે વિદ્વાન વેનેસા આર શ્વાર્ટ્ઝના બે ખૂબ જ રસપ્રદ વિશ્લેષણો છે, ઇન્વેન્ટિંગ મોડર્ન ફ્રાન્સ અને મોડર્ન ફ્રાન્સ, અ હિસ્ટ્રી ઇન ડોક્યુમેન્ટ્સ.
અને આ વિષય મને લાગે છે એટલા માટે મહત્વનો છે કારણ કે ફ્રાન્સની વાર્તા માત્ર એક દેશની નથી, એ સમજવાની કોશિશ છે કે કોઈ પણ સમાજ પરંપરા અને આધુનિકતા વચ્ચે પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે. શ્વાર્ટ્ઝની મુખ્ય દલીલ જ એ છે કે ફ્રાન્સ એમ ધીમે ધીમે વિકસિત થઈને આધુનિક નથી બન્યું, પણ જાણે દરેક મોટા સંકટ પછી પોતાની જાતને નવેસરતી ઘડી છે. એમણે આધુનિકતાને સીધી અપનાવી નથી, પણ પોતાની એક ફ્રેન્ચ શૈલીની આધુનિકતાની કહી શકાય કે શોધ કરી છે.
અને આ દ્રષ્ટિકોણ આપણને વેનેસા આર શ્વાર્ટ્ઝ પાસેથી મળે છે. તેઓ કોઈ કહીએ કે સામાન્ય ઇતિહાસકાર નથી. તેઓ સદર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઇતિહાસની સાથે સાથે કલા ઇતિહાસ અને ફિલ્મના પણ પ્રોફેસર છે. એમની વિશેષતા યુદ્ધો અને સંધિઓમાં નથી, પણ દ્રશ્ય સંસ્કૃતિ, માસ મીડિયા અને શહેરી જીવન જેવા વિષયોમાં છે.
બિલકુલ, અને આ જ વાત તેમને અલગ પાડે છે. જુઓ, મોટાભાગના ઇતિહાસકારો શું જોશે? રાજાઓના ફરમાન, સંસદની ચર્ચાઓ,
હા, સત્તાવાર દસ્તાવેજો,
બરાબર. પણ શ્વાર્ટ્ઝ પૂછે છે કે એક સામાન્ય નાગરિક માટે ઇતિહાસનો અનુભવ કેવો હતો, અને આ સમજવા માટે તેઓ તે સમયના અખબારના લેખો, રાજકીય કાર્ટૂન, ફિલ્મના પોસ્ટરો અને ડિપાર્ટમેન્ટ સ્ટોરની જાહેરાતો, આવી રોજિંદી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એમના મતે આ બધી વસ્તુઓ ઇતિહાસના જીવંત દસ્તાવેજો છે.
તો શ્વાર્ટ્ઝનો મુખ્ય વિચાર એ છે કે ફ્રાન્સે આધુનિકતાની શોધ કરી છે. આ કોઈ સરળ સીધો વિકાસ નહોતો, પણ યુદ્ધો, ક્રાંતિઓ અને મોટા સાંસ્કૃતિક વિસ્ફોટોનું પરિણામ હતું. આ વિચારને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આ શોધ કરવાનો અર્થ શું છે?
એનો અર્થ એ છે કે ફ્રાન્સ હંમેશા એક વિરોધાભાસમાં જીવ્યું છે. એક તરફ તે પોતાની સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ આ બધું બચાવવા માટે ખૂબ જ આગ્રહી રહ્યું છે. તમે જોયું હશે કે ફ્રેન્ચ લોકો પોતાની ભાષાને લઈને કેટલા ગંભીર હોય છે.
હા, એ તો છે.
તો બીજી તરફ આ એ જ દેશ છે જેણે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ જેવા ક્રાંતિકારી વિચારો દુનિયાને આપ્યા. શ્વાર્ટ્ઝ કહે છે કે આ જે તણાવ છે, પરંપરાને બચાવવાનો આગ્રહ અને ક્રાંતિ કરવાનો જુસ્સો, એ નકારાત્મક નહોતો. આ તણાવમાંથી જ એક નવી રચનાત્મક ઉર્જા પેદા થઈ, જેણે ફ્રેન્ચ આધુનિકતાને જન્મ આપ્યો.
આનું કોઈ નક્કર ઉદાહરણ આપી શકો જેથી શ્રોતાઓ આ રચનાત્મક તણાવને બરાબર સમજી શકે?
ચોક્કસ. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ સિનેમાનું છે. 20મી સદીમાં જ્યારે અમેરિકન માસ કલ્ચર, ખાસ કરીને હોલિવૂડની ફિલ્મો, દુનિયાભરમાં છવાઈ રહી હતી,
હા, ત્યારે તો બધા એની નકલ કરતા હતા,
બરાબર. પણ ફ્રાન્સે શું કર્યું? તેણે હોલિવૂડને નકાર્યું નહીં, મતલબ એને સીધું નકારવાને બદલે એના પ્રભાવને એક અલગ જ દિશામાં વાળી દીધો. ફ્રેન્ચ ફિલ્મ નિર્માતાઓએ ફ્રેન્ચ ન્યૂ વેવ નામની એક કલાત્મક ચળવળ શરૂ કરી. જીન લુક ગોડાર્ડ જેવા દિગ્દર્શકોએ હોલિવૂડના મોટા બજેટ, સ્ટુડિયો સેટ્સ અને સીધી સાધી વાર્તાઓના નિયમો તોડી નાખ્યા. એમણે તો હાથમાં કેમેરા લઈને પેરિસના રસ્તાઓ પર શૂટિંગ કર્યું, વાર્તાને જાણી જોઈને અસ્પષ્ટ રાખી અને સિનેમાને એક નવી દાર્શનિક ભાષા આપી. આ જ છે રચનાત્મક અનુકૂલન. બાહ્ય પ્રભાવને પોતાની શૈલીમાં ઢાળીને કંઈક એવું બનાવવું જે સંપૂર્ણપણે નવું અને પોતાનું હોય.
સમજાઈ ગયું. તો આ મોટી દલીલને સાબિત કરવા માટે શ્વાર્ટ્ઝ કેવા પુરાવા રજૂ કરે છે? અહીં તેમનું બીજો ગ્રંથ, એ હિસ્ટ્રી ઇન ડોક્યુમેન્ટ્સ, ચિત્રમાં આવે છે, ખરું ને?
હા, બિલકુલ.
તમે કહ્યું કે એમના માટે દસ્તાવેજનો અર્થ ઘણો વ્યાપક છે, તો ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ કે તેઓ ઇતિહાસને કેવી રીતે જીવંત કરે છે. શરૂઆત ક્યાંથી કરીશું?
શરૂઆત તો ફ્રેન્ચ ક્રાંતિથી જ કરવી પડે. 1789, આધુનિક ફ્રાન્સનો પાયાનો પથ્થર. શ્વાર્ઝ આપણને માત્ર પેલી પ્રખ્યાત માનવ અને નાગરિકના અધિકારોની ઘોષણા,
જેણે દુનિયા બદલી નાખી,
હા, એ જ. એ દસ્તાવેજ તો બતાવે જ છે, પણ તેની બરાબર બાજુમાં તેઓ એક ઓછો જાણેતો પણ એટલો જ શક્તિશાળી દસ્તાવેજ મૂકે છે, ઓલિમ્પ ડી ગુજેસ દ્વારા લખાયેલ મહિલા અને નાગરિકના અધિકારોની ઘોષણા.
વાહ, આ તો ખૂબ જ રસપ્રદ છે. એનાથી શું સાબિત થાય છે?
એનાથી તરત જ ખબર પડે છે કે ક્રાંતિના જે સાર્વત્રિક આદર્શો હતા તે શરૂઆતથી જ વિવાદાસ્પદ હતા. જ્યારે પુરુષો બધા મનુષ્યો સમાન છે એવું લખી રહ્યા હતા, ત્યારે ઓલિમ્પ ડી ગુજેસ જેવી સ્ત્રીઓ પૂછી રહી હતી, શું આ બધામાં સ્ત્રીઓનો સમાવેશ થાય છે?
અને ગુલામોનો?
બરાબર, શું ગુલામ બનાવાયેલા લોકોનો સમાવેશ થાય છે? શ્વાર્ટ્ઝ બતાવે છે કે આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ ક્રાંતિના જન્મ સાથે શરૂ થઈ ગયો હતો. એટલે કે ઇતિહાસ કોઈ એક સત્ય નથી, તે હંમેશા એક દલીલ હોય છે.
આ તો ઇતિહાસને જોવાની એકદમ નવી રીત છે. ક્રાંતિ પછી બીજું કયું મોટું પરિવર્તન આવ્યું જેણે ફ્રાન્સને આકાર આપ્યો?
19મી સદીમાં પેરિસનું પુનર્નિર્માણ. એ સમય પેરિસ મધ્યયુગીન સાંકડી અને ગંદી ગલીઓવાળું શહેર હતું. સમ્રાટ નેપોલિયન ત્રીજાએ બેરોન હોસમન નામના એક અધિકારીને આખા શહેરને તોડીને નવેસરથી બનાવવાની જવાબદારી સોંપી.
અને એમણે આખું શહેર બદલી નાખ્યું.
હા, હોસમાને વિશાળ સીધા બુલવાર્ડ્સ, મોટા ચોક અને ભવ્ય ઇમારતો બનાવી. શ્વાર્ટ્ઝ માટે આ નવા શહેરનો નક્શો, નવા બનેલા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને તે સમયે યોજાયેલા વિશ્વ મેળા, આ બધા દસ્તાવેજો છે.
એક શહેરની ડિઝાઇન દસ્તાવેજ કેવી રીતે હોઈ શકે એ જરા સમજાવો.
કારણ કે તે સમાજની માનસિકતા દર્શાવે છે. જુઓ, શ્વાર્ટ્ઝ સમજાવે છે કે આ ખુલ્લા બુલવાર્ડ માત્ર સુંદરતા માટે ન હતા, તે સૈન્યને શહેરમાં સરળતાથી હેરફેર કરવા અને જરૂર પડીએ બળવાને કચડી નાખવા માટે પણ બનાવવામાં આવ્યા હતા.
ઓ, એવું હતું?
હા, અને નવા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં પહેલીવાર વસ્તુઓને કાઉન્ટર પાછળથી બહાર કાઢીને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી. આનાથી ખરીદી માત્ર જરૂરિયાત ન રહેતા એક અનુભવ બની, એક તમાશો બની ગઈ. આ રીતે શહેર એક મંચ બની ગયું અને ઉપભોક્તા સંસ્કૃતિનો જન્મ થયો. આ બધું કોઈ સરકારી રિપોર્ટમાં નથી લખેલું, તે શહેરની રચનામાં જ કોતરાયેલું છે.
અને પેલો ડ્રેફસ અફેર, મેં સાંભળ્યું છે કે તે ફ્રાન્સના ઇતિહાસમાં એક મોટો વળાંક હતો. એ શું હતું અને શ્વાર્ટ્ઝ તેને કેવી રીતે જુએ છે?
બિલકુલ, 1894નો ડ્રેફસ અફેર એક જાસૂસી કેસ કરતાં ઘણું વધારે હતું. તે એક કહી શકાય કે સાંસ્કૃતિક ગૃહયુદ્ધ હતું. અલ્ફ્રેડ ડ્રેફસ નામના એક યહૂદી સેના અધિકારી પર જર્મની માટે જાસૂસી કરવાનો ખોટો આરોપ લગાવીને તેમને જેલમાં પૂરી દેવાયા અને આખો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. એક તરફ એવા લોકો જે માનતા હતા કે સેનાની પ્રતિષ્ઠા બચાવવા માટે એક વ્યક્તિનું બલિદાન આપી શકાય, અને બીજી તરફ એવા જે માનતા હતા કે ન્યાય સર્વોપરી છે.
અને આમાં મીડિયાની શું ભૂમિકા હતી?
આ શ્વાર્ટ્ઝનો મુખ્ય મુદ્દો છે. તે બતાવે છે કે આ લડાઈ કોર્ટરૂમ કરતાં વધુ અખબારોના પાના પર લડાઈ. શ્વાર્ટ્ઝ પ્રખ્યાત લેખક એમિલ ઝોલાના લેખ જક્યુઝ, એટલે કે હું આરોપ મૂકું છું એને,
હા, જેમાં એમણે ખુલ્લેઆમ સરકાર પર આરોપ લગાવ્યો હતો.
બરાબર, એ લેખની સામે તે સમયના યહૂદી વિરોધી કાર્ટૂન મૂકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે આધુનિક માસ મીડિયાનો ઉપયોગ જનમતને ઘડવા અને નફરત ફેલાવવા માટે પણ થઈ શકે છે. એ આધુનિક મીડિયા વોરફેરનો પહેલો મોટો નમૂનો હતો.
અને આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. શું આજના જમાનામાં પણ આવા દસ્તાવેજો છે જે ફ્રેન્ચ ઓળખના સંઘર્ષને દર્શાવે છે?
ચોક્કસ છે. શ્વાર્ટ્ઝ તાજેતરના દાયકાઓનું જ ઉદાહરણ આપે છે. શાળાઓમાં ઇસ્લામિક હેડ સ્કાર્ફ પર પ્રતિબંધ. ફ્રાન્સનો સેક્યુલરિઝમનો સિદ્ધાંત છે લઈસીતે, જે કહે છે કે જાહેર સ્થળોએ કોઈ ધાર્મિક પ્રતીક ન હોવું જોઈએ.
બરાબર.
આ સિદ્ધાંતના આધારે સરકારે શાળાઓમાં છોકરીઓને હેડસ્કાર્ફ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો. આના પર થયેલી સંસદીય ચર્ચાઓ, કાયદાકીય દલીલો, તેના સમર્થન અને વિરોધમાં થયેલા પ્રદર્શનો, શ્વાર્ટ્ઝ માટે આ બધા આધુનિક દસ્તાવેજો છે. તે દર્શાવે છે કે ફ્રાન્સ આજે પણ એ જ મૂળભૂત પ્રશ્ન સાથે સંઘર્ષ કરી રહ્યો છે કે ફ્રેન્ચ હોવાનો અર્થ શું છે, અને આ રાષ્ટ્રીય ઓળખમાં કોણ સમાવિષ્ટ છે અને કોને બહાર રાખવામાં આવે છે.
એલો તો એ જ જેની આપણે વાત કરી, રચનાત્મક અનુકૂલન. એવું લાગે છે કે ફ્રાન્સે ક્યારે વિદેશી પ્રભાવોની આંધળી નકલ નથી કરી. પછી તે અમેરિકન સંસ્કૃતિ હોય કે બ્રિટિશ ઔદ્યોગિક મોડેલ, ફ્રાન્સે હંમેશા તેને પોતાની આગવી, ક્યારેક જિદ્દી શૈલીમાં ઢાળ્યું છે.
બિલકુલ. બીજો મહત્વનો મુદ્દો જે અલગ પડે છે તે છે બૌદ્ધિકો અને કલાકારોની ભૂમિકા.
ઘણા દેશોમાં બૌદ્ધિકોને આઇવરી ટાવરમાં રહેનારા માનવામાં આવે છે, મતલબ કે સામાન્ય સમાજથી દૂર.
હા, એવું માનવામાં આવે છે.
પણ ફ્રાન્સમાં સિમોન ડી બોઉવાર, આલ્બર્ટ કામુ, જીન પોલ સાર્થ જેવા વિચારકો અને કલાકારોએ માત્ર સમાજ પર ટિપ્પણી નથી કરી, તેઓ રસ્તા પર ઉતર્યા છે, પ્રદર્શનોમાં ભાગ લીધો છે અને પરિવર્તનને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. તેઓ સમાજના માર્ગદર્શક અને વિવેચક બંને રહ્યા છે.
અને મને લાગે છે કે સૌથી જટિલ અને મહત્વપૂર્ણ વિષય છે ફ્રેન્ચ સાર્વત્રિકતાનો વિરોધાભાસ. ફ્રાન્સ હંમેશા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, એટલે કે લિબર્ટે, એગાલિટે, ફ્રેટર્નિટી ના વૈશ્વિક આદર્શોનો ઝંડો લહેરાવે છે. પણ શ્વાર્ટ્ઝ બતાવે છે કે તેનો ઇતિહાસ સંસ્થાનવાદ, અલ્જીરિયામાં થયેલા અત્યાચારો અને વંશીય ભેદભાવથી પણ ભરેલો છે. આ આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનો જે સંઘર્ષ છે, એ જ કદાચ ફ્રાન્સની સાચી કહાણી છે.
એકદમ સાચું. અને આ સંઘર્ષ આજે પણ તેના ઇમિગ્રેશન અને રાષ્ટ્રીય ઓળખના વિવાદોમાં સ્પષ્ટપણે દેખાય છે. ફ્રાન્સનો સત્તાવાર દાવો છે કે તે તમામ નાગરિકોને ધર્મ કે વંશના આધારે નહીં પણ માત્ર ફ્રેન્ચ નાગરિક તરીકે જુએ છે. પણ વાસ્તવિકતા એ છે કે તેના પૂર્વ સંસ્થાનો, ખાસ કરીને ઉત્તર આફ્રિકામાંથી આવેલા લોકો આજે પણ પોતાની ઓળખ અને સ્થાન માટે સંઘર્ષ કરી રહ્યા છે.
તો આ વિશ્લેષણમાંથી આપણે શું શીખી શકીએ? આ માત્ર ફ્રાન્સના ઇતિહાસની વાત છે કે પછી તેમાંથી કોઈ વ્યાપક બોધપાઠ પણ મળે છે?
મને લાગે છે કે આ વિશ્લેષણ આપણને સાંસ્કૃતિક પરિવર્તનની પ્રક્રિયાને સમજવામાં ખૂબ મદદ કરે છે. કોઈ પણ સમાજ જ્યારે વૈશ્વિકરણ કે બાહ્ય પ્રભાવોનો સામનો કરે છે ત્યારે તેની સામે બે જ રસ્તા નથી હોતા, કાં તો સંપૂર્ણપણે અપનાવી લેવું અથવા સંપૂર્ણપણે નકારી દેવું. શ્વાર્ટ્ઝનો અભ્યાસ ત્રીજો રસ્તો બતાવે છે, રચનાત્મક અનુકૂલનનો. અને આ પ્રશ્ન આજે ભારતમાં પણ એટલો જ પ્રાસંગિક છે, ખરું ને? આપણે પણ સતત એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે ભારતીયતા શું છે.
સાચી વાત છે. અને બીજું, મને લાગે છે કે શ્વાર્ટ્ઝની પદ્ધતિ આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ કૌશલ્ય શીખવે છે, વિવેચનાત્મક વિચારસરણી. તે આપણને શીખવે છે કે ઇતિહાસની મોટી મોટી સરળ વાર્તાઓને જેમની તેમ સ્વીકારી ન લેવી. તે આપણને શીખવે છે કે મૂળ સ્ત્રોતોને કેવી રીતે જોવા, સત્તાવાર બયાનની પાછળ છુપાયેલી વાર્તાઓને કેવી રીતે શોધવી અને આપણી પોતાની સમજ કેવી રીતે બનાવવી. આજના માહિતી અને ફેક ન્યૂઝના યુગમાં તો આ એક અમૂલ્ય કૌશલ્ય છે. આ સમગ્ર ચર્ચા પછી મારા મનમાં જે એક વાત સ્પષ્ટ થઈ છે તે એ છે કે શ્વાર્ટ્ઝના મતે રાષ્ટ્રીય ઓળખ કોઈ સ્થિર પથ્થરની મૂર્તિ જેવી વસ્તુ નથી. તે એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક પ્રોજેક્ટ છે જે ક્યારેય પૂરો થતો નથી. તે દરેક પેઢી દ્વારા ફરીથી લખાય છે અને ફરીથી વ્યાખ્યાયિત થાય છે. ફ્રાન્સ આજે જે છે તે તેના ભૂતકાળના સંઘર્ષોનું પરિણામ છે અને ભવિષ્યમાં તે કેવું હશે તે તેના આજના સંઘર્ષો નક્કી કરશે.
અને આ જ વિચાર શ્રોતાઓ માટે પણ છે. જો આપણે શ્વાર્ટ્ઝની નજરથી આજના આપણા સમાજને, પછી તે ભારત હોય કે ગુજરાત, તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો ભવિષ્યના ઇતિહાસકારો માટે આજના દસ્તાવેજો કયા હશે? શું તે કોઈ વાયરલ થયેલું મીમ હશે જે આપણી સામાજિક ચિંતાઓ દર્શાવે છે? શું તે કોઈ ખેડૂત આંદોલનનું પોસ્ટર હશે કે પછી કોઈ મોટા શહેરમાં બની રહેલા નવા સ્માર્ટ સિટીની ડિઝાઇન? અને સૌથી મહત્વનો પ્રશ્ન, આ બધી વસ્તુઓ આપણી બદલાતી ઓળખ વિશે, આપણી આશાઓ અને આપણા ડર વિશે ભવિષ્યને શું કહેશે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.